તારીખ 27/11/1984 શ્રી પરમાગમ સાર બોલ નંબર 745 અને 746 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 430 મૂળ કેસેટમાં અવાજ ખરાબ છે.
સ્વામી કાર્તિકેય પરીક્ષા ચાર ઉપર પ્રવચન કરે મૃત્યુ ભક્તિ નાયક રસ્તોને જાણ્યા વિના ખરેખર હર્ષશોક તળે નહીં. હર્ષ અને શોક જીવના તીવ્ર રાગ દ્વેષને પરિણામ છે. તીવ્ર કહેતા તીવ્ર રસવાળા રાગના પરિણામ હર્ષ છે અને તીવ્ર રસવાળા દ્વેષના પરિણામ તે શોક છે. એવા હર્ષશોકના પરિણામ જીવને દુઃખદાયક છે. શોક તો પ્રત્યક્ષપણે દુઃખનો અનુભવ કરાવે છે અને એ બુદ્ધિગોચર પણ છે, પરંતુ હર્ષના પરિણામ પણ તીવ્ર રાગરસને લીધે આકુલતા અને દુઃખદાયક છે. આકુલતા વાળા અને દુઃખદાયક છે. હર્ષના પરિણામ વખતે પણ જીવ પરદ્રવ્યની ઉપાધિને લઈને કરે છે હર્ષના પરિણામ. અને એ હર્ષશોકના પરિણામ અનિત્ય એવા સંયોગોની ઉપાધિને કારણે આવે છે. અહીંયા લોજિક શું લેવું છે કે આત્મા ધ્રુવ નાયક નિત્ય તપતી વસ્તુ છે અને સંયોગો માત્ર અનિત્ય છે. જે કાંઈ ઉદયમાન સંયોગો છે જેના લક્ષે જીવને હર્ષશોકના પરિણામ થાય છે તે તમામ પ્રકારના ભાવ અનિત્ય પદાર્થોના આશરે છે, દુઃખદાયક છે. જ્યારે નિત્ય પદાર્થ પૂતે છે એના આશરે જો પરિણામ થાય તો એવા દુઃખદાયક પરિણામ ટળી જાય, ઉત્પન્ન થાય એટલે ટળી જાય એમ કહ્યું છે. ચક્રવર્તી સમ્યક દ્રષ્ટિ હોય છે તો છ ખંડના પથારાને અનિત્ય જાણે છે. અનિત્યતાનો હિસાબ એવો છે કે પોતે અનાદિ અનંતકાળનો જે કાળ પ્રવાહ છે એ કાળ પ્રવાહની અંદર પોતે જે વર્તમાન ઉદયમાં છે આયુષ પર્યંત, જેને લોકો જીવન જિંદગી માને છે, એ કાળના સમુદ્રમાં બિંદુ માત્ર છે. દરિયા મોટા ભર્યા હોય અને ઝાકળનું બિંદુ જેમ ઉડા મોજામાંથી જેમ ફીણ ઉડતા હોય અંદર ઝીણી ઝીણી ઝાકળ ઉડે છે, એક સોયના અણુ જેટલું પાણીનું રચકણ છે એટલું વર્તમાન આયુષ છે. કાળના પ્રવાહમાં વર્તમાન આયુષ તો ક્યાં સમુદ્રનો કાળનો સિંધુ અને ક્યાં વર્તમાન આયુનું એક બિંદુ. એક ટપકું કેવું હોય પાણીનું એવો હિસાબ જોવામાં આવે છે. નિત્ય પદાર્થને જોનારને વર્તમાન જીવન અને વર્તમાન ભાવ કાળ સમુદ્રમાં એટલો અનિત્ય જોવે છે, અને એ અનિત્યતાનું જ્ઞાન એને ઉદાસ કરે છે. અનિત્યતાઓ પ્રત્યેથી અને સંયોગો પ્રત્યેથી એને ઉદાસ કરે છે. એટલે જેને હર્ષોક ટાળવા હોય અથવા જેને તીવ્ર રાગ દ્વેષના રસને ટાળવા હોય તેને નિત્ય ટકતી જ્ઞાયક વસ્તુને જાણ્યા જ્ઞાય નહીં ટળે. બીજા ઉપાય એ બધા કૃત્રિમ ઉપાયો છે, અથવા એ ઉપાય જ નથી એને ઉપાય માનેલા એવા ઉપાય. બીજી કોઈ યુક્તિ પ્રયુક્તિ રાગવેશને ટાળવા સમર્થ નથી. સાચો ઉપાય નહીં જાણનારા એવા ઘણા અનેક પ્રકારે યુક્તિ પ્રયુક્તિ યોજે છે રાગવેશ ટાળવા માટે. બહુ બહુ તો સામાન્ય માણસને પણ બુદ્ધિમાં આવે એ યુક્તિ તો એની એટલી છે કે જે નિમિત્તથી રાગદ્વેષ થતા હોય તે નિમિત્તને ટાળો. આપણે જે પદાર્થોથી રાગદ્વેષ થતા હોય તે પદાર્થોનો ત્યાગ કરી દે. પર પદાર્થમાં ફેરફાર કરીને પોતાના રાગદ્વેષ ટાળવા માંગે છે, એટલે પરના પરિણમનથી સ્વનું પરિણમન કરવા માંગે છે, જે સંભવિત નથી ને શક્ય નથી. પણ પ્રાય આ પરિસ્થિતિ જોવામાં આવે છે કે નિમિત્તાધીન દ્રષ્ટિ છે, તે નિમિત્તો દૂર કરવાથી મારા રાગદ્વેષ દૂર થશે એમ જેણે માન્યું તેણે મારા રાગદ્વેષના ઉત્પાદક પણ તે નિમિત્તો છે એમ જ માન્યું છે. એટલે એની નજર ઉપાદાનમાં ફેરફાર કરવા ઉપર નહીં જઈ શકે. આ પરિસ્થિતિ આવશે. બહુ સુંદર સિદ્ધાંત છે આ કે હર્ષોકને ટાળવા હોય તો નિત્ય જ્ઞાયક જે ટકતી વસ્તુ છે, ધ્રુવ વસ્તુ છે, એના જ્ઞાન વિના તને રાગદ્વેષને હર્ષોક નહીં ટળે. ટાળવાની ઈચ્છા હશે તોય નહીં ટળે, અને બીજા કોઈ આ સિવાયનો અન્યથા ઉપાય કરીશ તો પણ નહીં ટળે. એનો ઉપાય જ આ છે. નીચે એક બોલ લીધો છે 52 747 કાર્તિકેય સ્વામીનો 52મી ગાથા છે. કાર્તિકનો પરીક્ષા નહીં એ 52મી ગાથા ઉપર 747માં બોલ છે કે જગતના બધા જીવો સુખને ઈચ્છે છે પણ સુખનો ઉપાય ઈચ્છતા નથી. એટલે ખબર નથી, સુખનો ઉપાયની ખબર નહીં હોવાથી સુખ ઈચ્છે છે છતાં સુખનો ઉપાય બીજો કરે છે. દુઃખને ઈચ્છતા નથી પરંતુ દુઃખના ઉપાયમાં એટલે મિથ્યાત્વ આદિમાં તો નિરંતર લાગ્યા રહે છે. દુઃખ કોઈને જોઈતું નથી પણ દુઃખ પ્રાપ્તિ કરવાનો જ ઉપાય કર્યા કરે છે. આ એક ટ્રેજેડી છે, મોટી કરુણતા છે કે કોઈ સુખને છોડવા માંગતું નથી ને દુઃખને છોડવા માંગે છે છતાં દુઃખ પ્રાપ્ત કરવાનો ઉપાય કરે છે. સુખના ઉપાયમાં કોઈ જોડાતું નથી. એ અજ્ઞાન છે. સુખ પ્રાપ્તિ અને દુઃખ ટાળવા સંબંધીનું જે અજ્ઞાન છે એને કારણે એમ થાય છે. અહીંયા રાગદ્વેષ ટાળવા માટે રાગદ્વેષના નિમિત્તોને ત્યાગે છે એ પણ અજ્ઞાનથી ત્યાગે છે. એમ માનીને ત્યાગે છે કે તે મને રાગદ્વેષ કરાવે છે. એટલે પણ ગાળ દેનાર સ્વતંત્ર છે કે નહીં? એને તું લાવ્યો તો જો એને તું લાવી શકતો નથી તો એને તું ટાળી શકે છો, એ વાત ક્યાંથી આવી? જગતના નિમિત્તોને લાવવા કે ખસેડવા એ તારા અધિકારની વાત છે કે કેમ, એ તો પહેલા નક્કી કર. એ પહેલા રાજદ્વેષ ટાળવાનો ઉપાય કરીશ. તારા એ યુક્તિ પ્રયુક્તિ બધી નકામી હશે. નિમિત્તની કોઈ મહત્તા નથી, પછી હોય તો સમજવાનો પ્રશ્ન છે. પોતાના મહાન ઉપાદાન આગળ, પોતાની મહાન સત્તા ચૈતન્ય સત્તાધારી પોતે છે. કોઈનો માર્યો મરતો નથી, કાયપો કપાતો નથી, બાળ્યો બળતો નથી. જેના અસ્તિત્વને છેદી ભેદી શકાતું નથી, અખંડ સત્તાધારી કાયમ રહે છે. ઓપરેશન કરીને અંગ કાપી નાખે છે, અકસ્માતમાં અંગ કપાય છે, શરીરનું અંગ કપાય છે, આત્મા અખંડ એમ નેમ ચૈતન પિંડ આત્મા અખંડ રહે છે, એમાં કોઈ ખંડિત પણ થતું નથી. એવી નિર ઉપાદાનની શક્તિ આગળ નિમિત્તની કોઈ માનતા નથી. નિમિત્ત નિમિત્તમાં ભલે મહાન હોય, એટલે પરપદાર્થ પરપદાર્થમાં ભલે મહાન હોય, આ આત્મા પાસે તો એની કોઈ માનતા નથી. ઉપાદાનને સંભાળીને કે ઉપાદાનને ખોઈને જાણીએ છીએ એ વખતે ક્યાં જાય છે? જે જાણીએ છીએ તે એ વખતે ક્યાં જાય છે? હે, તો પછી જાણ્યું ક્યાંથી રહ્યું? જાણ્યું તો હા, જ્ઞાન તો તેનું નામ કે જે હાજર રહે. હાજર ન રહે એનું જ્ઞાન, એનું નામ જ્ઞાન શું કહેવું? એક એવું બોલ છે શ્રીમદજીના નાના અમૃતમાં છે, ઉપદેશ છાયાનો 731માં, બરાબર તમે જે પ્રશ્ન કર્યો એવો બોલ છે કે જે જીવ પોતાને મુમુક્ષુ માનતો હોય કે અમે તો મુમુક્ષુ છે, અમે તો સોનગઢના મુમુક્ષુ છે, બીજાની શું કરવા વાત કરી? તરવાનો કામી માનતો હોય, અમારે તો તરવું છે, છૂટવું છે, ગુરુદેવે માર્ગ બતાવ્યો છે, અમારે છૂટવું છે. વળી હું સમજું છું એમ માનતો હોય, કેટલી વાત લીધી છે કે ગુરુદેવે કહ્યું એ હું સમજું છું. આ તમે કહ્યું ને હું સમજું છું, સમજું તો છું. તેણે દેહને વિશે રોગ થતી વખતે આકુળ વ્યાકુળ પણ થયું હોય તો તે વખતે વિચારવું, તે વખતે જ વિચારવું, પાછળથી નહીં. એમ કે છે જ્યારે એને આકુલતા ઉપડે ત્યારે એને વિચારવું. જો આ પ્રયોગ કરાવે છે, એમની ભાષા કેટલી પ્રયોગ પદ્ધતિની છે કે આકુળ વ્યાકુળ પણ થતું હોય તે વખતે વિચારવું કે તારું મુમુક્ષુપણાનું ડાપણ ક્યાંય ગયું. આ પ્રશ્ન કર્યા છે. ભાગા ભાગી કરતો એનો અર્થ કે આકુલતા થઈ જાય છે ને, તો એ ત્યારે એને વિચારવું કે હું તો મને મુમુક્ષુ માનું છું, હું તો આ સમજો છું એ માનું છું. પાનું 82 માં નીચે શરૂઆત. એને ત્યાં લાગુ કરવું, પોતાની સમજણને લાગુ કર્યા વિના સમજણ અંદરમાં ઉતરશે ક્યાંથી? સમજણ સમજણ કરવા અર્થે છે કે સમજણ પરિણમન કરવા અર્થે છે? સમજણ અંતરમાં ઉતારવા માટે સમજણ છે, અધર રાખવા માટે નથી. જેણે પ્રતિ આકુળતાના આકુળ વ્યાકુળ થવાના કાળમાં સમજણને હાજર ન કરી, એણે સમજણને સમજણ કરતી વખતે જ અભેરાઈ ચડાવી દીધી છે. એની સમજણ એને કામમાં નહીં આવે. સમજણ ને કામમાં લેવામાં આવે તો એ સમજણ અંદર ઉતરે, નહી તો અંતરમાં ન ઉતરે એ વાત. તે વખતે વિચાર કેમ નહીં કરતો હોય આ પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો તું સમજો છો તો આકુળ વ્યાકુળ થવા, દેહમાં રોગ થતી વખતે આકુળ વ્યાકુળ થાશ, પીડા થાય તને, વેદના થાય, ત્યારે તું કેમ વિચાર નથી કરતો કે મારી સમજણને આને શું સંબંધ છે? આમ સુધી લીધું છે. જો સમજણનો તારે ઉપયોગ ન કરવાનો હોય તો તે સમજણ કરી શું કરવા, એનો જવાબ દે. બીજાને કહેવા માટે સમજણ કરી દે, કોકને કહેવા થશે, આ વાત ઘણા નથી જાણતા. ઓલા છાપાના સમાચાર આવે રેડિયામાં, ટીવીમાં, નવા સમાચાર હોય તો માણસ કહેતો ફરે છે, સાંભળ્યું ઇન્દિરાનું ખૂન થઈ ગયું, સાંભળ્યું એને ગોળી મારી, સાંભળ્યું એને 25-30 ગોળી મારી હતી, એના બોડીગાર્ડે એને ગોળી મારી હતી. હવે એ બધાએ જાણ્યું હવે, પણ તોય એને એને રસ પડી જાય છે ને, ખબર છે કે હવે આ વાત તો પ્રસિદ્ધ થઈ ગઈ છે ને, હવે જાણે છે તોય તે કહેતો ફરે ને બોલતો ફરે. પછી બે ચાર જણા એ સામે મળે તો કોણે નવી વાત કરી, જેને નવી કરી એને ફોરો ચડે. આ બધા જાણતા, તમે આ વાત નથી કોઈ જાણતા, એ મેં કરી, આ એ નવી વાત બીજા નથી જાણતા, એ કરવા માટે સમજણ કરી છે. શેના માટે સમજણ કરી છે? એ સમજણને જરૂરતના કાળે જો લાગુ કરવામાં ન આવી તો સમજણ નક્કી કોઈ અન્ય હેતુથી કરી છે. ભલે એને વિચાર્યું હોય કે ન વિચાર્યું હોય, અન્ય હેતુ પણ નક્કી એને બીજા હેતુથી જ કરી છે સમજણ. માટે એની સમજણ નથી, ગેરસમજણ છે આ વિષયની. ખરેખર સમજણ નથી પણ એ ગેરસમજણ થઈ શકાય એને, અને એટલે એને દુઃખ થાય છે, આકુળ વ્યાકુળતા પણ થાય છે. જો તરવાનો કામી હોય તો દેહને અસાર જાણે છે, એને એમ સમજણમાં લીધું છે કે દેહાદીથી આ આત્મા ભિન્ન છે, માટે આ દેહ અસાર છે, એમાં કોઈ સાર નથી, એકમાત્ર મારો સ્વરૂપ જ સારભૂત છે અને શરણભૂત છે એમ એ જાણે છે, અને દેહને આત્માથી જુદો ચિંતવે છે, જાણે છે, તેને આકુળતા આવવી જોઈએ નહીં. આ એનું લક્ષણ છે. આકુળતા થવાના પ્રસંગોમાં જ્ઞાન હાજર થઈને આકુળતાને રોકી દે એનું નામ સમજણ છે. એમાંય પાછા ભેદ પ્રભેદ છે. કોઈ કૃત્રિમ સમાધાન કરે છે એનો પણ નિષેધ કરવામાં આવ્યો છે. એ સમજણને લાગુ કરવી, રટણથી માત્ર સમાધાન કરી લઈએ એમ નહીં. હર્ષ શોક નો બે પદ લીધા છે, પણ તમામ પ્રકારની આકુળતા, તમામ પ્રકારના વિભાવ અને વિકાર જ્ઞાયક ને, નિત્ય જ્ઞાયક જે છે, ધ્રુવ જ્ઞાયક છે, એને જાણ્યા વિના ટળી શકે નહીં કોઈ પણ પ્રકાર. એક નિર્વિકાર આત્મ સ્વરૂપ છે એને જાણ્યા વિના ટળી શકે નહીં. હું પોતે આવો નિર્વિકાર તત્વ છું એવું પોતાનું જ્ઞાન કર્યા વિના એને કોઈ પણ વિભાવ ટળવાનો પ્રસંગ નથી. સામાન્ય રીતે જીવને ઈચ્છા અને ઈચ્છાની આકુળતાઓ બંધ થતી નથી. આ તો અનુભવ ગમ્ય વિષય છે, અને એને ઈચ્છાઓના અનુસાર સંયોગો ભજવા છતાં કલ્પિત સુખમાં એને તૃપ્તિ પણ થતી નથી. આ પણ અનુભવ ગોચર વિશે છે. તો એનું કારણ શું? કે ધ્રુવ આનંદમય વસ્તુ છે, એમાંથી આનંદની તૃપ્તિ થયા વિના કોઈ રીતે બીજી રીતે તૃપ્તિ થવાનો અવસર નથી, કે ઈચ્છા મટવાનો પણ પ્રસંગ નથી. એટલે તમામ પ્રકારના વિભાવો લ્યો તો એક સ્વભાવને આશ્રય કર્યા વિના, એને જાણ્યા વિના, એને અનુભવ્યા વિના કોઈ પણ રીતે ટળવાની બીજી રીત નથી, બીજી પદ્ધતિ નથી, બીજો કોઈ માર્ગ નથી. એ વિષયમાં ખુલાસો કરે છે કે આ તો વસ્તુનું સ્વરૂપ છે, સિદ્ધાંત છે, તેમ છતાં આ કૃત્રિમતા એમાં આવે છે. અધ્યાત્મના બહાને નામે પણ કૃત્રિમતા અને શુષ્કતા આવે છે, એનું અહીંયા માર્ગદર્શન આપ્યું છે. કે હું શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી, એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે, અને વૈરાગ્ય ભાવનાઓના શ્રવણ ચિંતનમાં એને ઉત્સાહ ન આવે તો તે શુષ્ક છે. એ વિષય એને ન ગમે. કે આ બી ક્યાં બધી માંડી, હવે આ બધી પર્યાયની માંડીને, સંયોગની માંડીને, આત્મા શુદ્ધ છે અમારે તો સાંભળવું છે. એ વાત પણ અસ્થિથી તને જો ખરેખર અસ્થિ તને રુચિ હોય તો એની નાસ્તી ઊભી થયા વિના રહે નહીં, અને એ નાસ્તી તે આ વૈરાગ્ય ભાવનાઓ છે, અશરણ અનિત્યની જે ભાવનાઓ છે,
વૈરાગ્ય જન્મી.
પરમ શાંતિ દાતારી વૈરાગ્ય ભાવનાઓ, આ 12 ભાવનાઓને પરમ શાંતિ દાતારી કહી છે. એ પણ એનું એક જ સિક્કાની બીજી બાજુ છે. આ પણ ખોટી રીતે, અનુચિત રીતે અધ્યાત્મના વિષયને હસ્તગત કરવા જતા કે ગ્રહણ કરવા જતા શુષ્કતા આવે છે, એના માટે અહીંયા લાલ બત્તી મૂકી છે. ગુરુદેવે બધા પડખા ખોલ્યા છે. આ તો જ્ઞાનની આત્માની સાંભળી સાંભળીને શુષ્ક અધ્યાત્મી થઈ જાય એના ઉપર પણ પ્રહાર કર્યા છે. કોઈ વાત જવા નથી દીધી. કેવી ચોખવટ છે જો. કે હું શુદ્ધ છું, શુદ્ધ છું, શુદ્ધ છું, રાગ પણ મારું સ્વરૂપ નથી, એમ એકલી અધ્યાત્મની વાત આવે તે સાંભળવી સારી લાગે, કર્ણપ્રિય લાગે. સાંભળવી સારી લાગે એટલે શ્રવણમાં પ્રિય લાગે. કહે છે કે આ કોઈ કર્ણેન્દ્રિયનો વિષય નથી. જેમ તું સંગીત સાંભળે છો અને તને કોઈ સંગીતના સુર પ્રિય લાગે છે, કે કોઈ ગળું સારું મીઠું ગાતું હોય તો તને અવાજ મીઠો લાગે છે, એવો કોઈ આ અધ્યાત્મનો વિષય કર્ણેન્દ્રિયનો વિષય બનાવીશ નહીં એમ કહેવું છે. ભલે આ વાત તને સાંભળવી સારી લાગે તો પણ અહીંયા જરા ચીતી દીધે કે રખે આ કોઈ કર્ણેન્દ્રિયનો વિષય તો નથી થઈ જતો ને. એ તપાસવું હોય તો એની ખાતરી શું? કે એની ખાતરી એ છે કે વૈરાગ્યની જે ભાવનાઓ 12 ભાવના આદિ આવે છે, એ ભાવનાઓના શ્રવણ ચિંતનમાં તને ઉત્સાહ નથી આવતો, એ તારી શુષ્કતાને પ્રસિદ્ધ કરે છે, જાહેર કરે છે. માટે તારું અધ્યાત્મ ચિંતન છે કે શ્રવણ છે એ પણ તારો એક પ્રકારનો વ્યામો છે. શું છે? એ પણ તારો એક પ્રકારનો વ્યામો છે. ઠીક. 5 ઇન્દ્રિયના પદાર્થોનું ગમવા અણગમવાપણું તો વ્યામોહમાં જાય છે, ઇષ્ટ અનિષ્ટપણું તો, કે એ તો ચોખ્ખો વ્યામો છે. પણ અનુચિત રીતે અધ્યાત્મનો વિષય ગ્રહણ કરવા જાય તો એમાંથી વ્યામોહ ઉપજે છે. ઠીક. અને એ વ્યામોહનું લક્ષણ એ છે કે જીવના પરિણામમાં એ શુષ્કતા લાવે છે. એ વ્યામોહ શું કામ કરે છે?
શુષ્કતા.
કે જીવના પરિણામમાં એ શુષ્કતાને લાવે છે, એનું પ્રગટ લક્ષણ છે. માણસ ને વિચારવા જેવો વિષય એ છે કે બીજી વાત તો ઠીક, પણ અધ્યાત્મની વાત, આત્માની વાત, હું શુદ્ધ છું એની વાત, રાગ હું નથી એની વાત, આ એની વાત કરે છે. એ જ આવ્યું 63 પાને છે, 753 નંબર. માત્ર એકનું અધ્યાત્મ સ્વરૂપ ચિંતન જીવને વ્યામોહ ઉપજાવે છે. છે એ શબ્દ છે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે. આ કઈ રીતે લીધું? હવે કરવું શું અમારે? જો બીજું કરીએ તો કે નહીં અધ્યાત્મનું કરો, અધ્યાત્મનું કરીએ તો કે હવે તમને આ વ્યામોહ થાય છે, કરવું શું અમારે? હે,
બરોબર.
અધ્યાત્મ ને પણ યથાર્થ રીતે ગ્રહણ કરવું એમ કહે છે. એટલે અધ્યાત્મ છોડીને બીજું કરવું એમ નથી કહેવા માંગતા, પણ અધ્યાત્મ ને પણ યથાર્થ રીતે ગ્રહણ કરવા જેવું છે, નહીતર શુષ્કતા આવશે. અને એ પણ એક વ્યામોહ નામના નવા ઝેર ને ઉત્પન્ન કરશે, એ તને મારી નાખશે. ઘણા જીવોને શુષ્કતા પ્રાપ્ત કરાવે છે, અથવા સ્વેચ્છાચારી પણ ઉત્પન્ન કરે છે, અથવા ઉન્મત પ્રલાપ દશા ઉત્પન્ન કરે છે. એ બક 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 કર્યા કરે, જે સાંભળ્યું હોય એને બૈકા જ કરે, અંદરમાં ઉતારવાને લાગુ કરવાનો પ્રયોગ ન કરે, પણ બોલ બોલ કર્યા કરે. આ આત્મા કોઈનું કરતો નથી, ફલાણું આમ છે, ફલાણું આમ છે, હું શુદ્ધ છું, હું તો શુદ્ધ જ છું, ફલાણું છે, ભાઈ એમ કાંઈ આ બકવાટ કરવાનો વિષય નથી. ઉન્મત પ્રલાપ દશા કહે છે, પ્રલાપ બોલવું, ગાંડાની જેમ બોલ બોલ કરવું, એને ઉન્મત પ્રલાપ દશા કહે છે. નીચે એનો ખુલાસો કર્યો છે, પાછો કૌંસમાં જે વાત લીધી છે ને એ એના ખુલાસા રૂપે લીધી છે. કે કયા જીવને આધ્યાત્મિક ચિંતન અથવા અધ્યાત્મનો વિષય શુષ્કતા ઉપજાવે છે? કે એકલી પરલક્ષી ધારણા, અહીંયા એકનું ચિંતન શબ્દ લીધો છે ને, એનો અર્થઘટન કર્યો છે, એનો ખુલાસો કર્યો છે. માત્ર એકનું અધ્યાત્મ ચિંતન વ્યામોહનું કારણ છે એમ લીધું છે. એટલે કે પરલક્ષી ધારણા વાળા જીવને એકનું અધ્યાત્મ ચિંતન વ્યામોહ ઉપજાવે છે. જ્ઞાનીને અધ્યાત્મ ચિંતન તો જ્ઞાનીને હોય છે, અને મુખ્ય હોવાથી જ્ઞાનીનું અધ્યાત્મ ચિંતન એકનું અધ્યાત્મ ચિંતન છે એમ પણ કહી શકાય છે. શું કહી શકાય છે? કે જ્ઞાની તો એકલા અધ્યાત્મના ચિંતનમાં પીડ્યા છે એમ કહેવાય કે ન કહેવાય? પણ ઈ એકલું એની વાત નથી અહીંયા. એકલું એટલે અહીંયા પરલક્ષી જે એકલું છે, એટલે કે સાથે એની સિક્કાની બીજી બાજુ જે વૈરાગ્યાદી ભાવ છે, પરનો ઉપેક્ષા આદિનો ભાવ છે, એ સાથે ન હોય અને એમને શુષ્કપણે એકનું જે ચિંતન છે એ વ્યામોહનું કારણ છે. તો કોઈ એમ ન લઈ લે એટલે આ ખુલાસો કર્યો છે. કે જ્ઞાનીને તો સહજપણે ને મુખ્યપણે એકનું અધ્યાત્મ ચિંતન જ હોય છે, એની વાત નથી આ. જેને પરલક્ષી ધારણા વાળું એકનું ચિંતન છે એ વ્યામોહનું કારણ છે. આવે છે એ વાત, વૈરાગ્યમાં પર પદાર્થ પ્રત્યેનું ઈષ્ટ અનિષ્ટપણું છોડવું. પર પદાર્થો માત્ર જ્ઞાનના અગ્નિ છે, એમાં સામે આપણી દુકાન ની સામેની લાઈન ની દુકાનો જ્ઞાન નું જ્ઞે છે, મારી દુકાન નહી એમ નહી. આ બધી દુકાનો દેખાય છે ને જ્ઞાન ની જ્ઞે છે, પણ આ તારી દુકાન ને જો એમ કે છે, આ દુકાને બેઠા બેઠા પ્રયોગ કરવા જેવો છે. આપણે બેઠા હોય દુકાન એટલે હામી આખી લાઈન દેખાય, બરાબર છે, ઓળો રસ્તો છે હેરિસ રોડ. આ બધું જ્ઞાન નું ગુણ છે, આમ ચિંતવું, આ બધું જ્ઞાન નું ગુણ છે, આ બધું એમ નહી, આ જ્ઞાન નું ગુણ છે. જ્યાં બેઠો છું એ પણ જ્ઞાન નું ગુણ છે. આમાં કઈક આઘું પાછું થાય તો એ જ્ઞાન નું ગુણ માત્ર છે. જીવ નો અભિપ્રાય એવો છે કે એક તાકો આઘો પાછો ગોઠવાયેલો ન જોઈએ, બધું સરખું જોઈએ ને, એક ચીજ વ્યવસ્થિત એને પોતાની કલ્પના ને પોતાની ઈચ્છા ને પોતાના વિકલ્પ પ્રમાણે જોઈએ. એમાં આગું પાછું થાય તો અહીંયા આગું પાછું નથી થતું, પેલા અહીંયા આગું પાછું થવા માંડે છે, આકુલતા થવા લાગે છે. ત્યારે કહે છે કે જ્ઞાન નું ગુણ છે. આમ હા ઉડાડીઓ કરી નખાય કઈ, હે સંભાળવું, સાવધાનીથી સંભાળતા હોય એને ઉડાડીઓ કેમ કરવો, એવો વિષય આ એવો છે. પોતાના ઉદય ને પકડવા જેવો એમાં એને જ્ઞાન નું ઈષ્ટ અનિષ્ટ પણ છે, એ થાય છે એ ભૂલ છે, એ તો માત્ર જણાવવા યોગ્ય પદાર્થ છે, અને હું તો જ્ઞાન માત્ર પદાર્થ છું. એમ જ્ઞાન માત્ર સ્વરૂપ ની અંતર સાવધાની પૂર્વક જે કઈ જ્ઞેય જ્ઞાન ગોચર થાય એને માત્ર જ્ઞેય પણ એ લક્ષમાં લેવું, એનો ખરેખર ઉપેક્ષા ને વૈરાગ છે. એ સાચી ઉપેક્ષા ને એ સાચો વૈરાગ છે. એટલે એકલી અધ્યાત્મ ની વાત આવે એ સાંભળવી સારી લાગે, અને વૈરાગ ભાવનાઓનું પ્રકરણ આવે ત્યારે એના શ્રવણ ચિંતન ચિંતનમાં ઉત્સાહ ન આવે. આ બધું બધી હવે વૈરાગની માંડી છે. આત્મા ક્યાં કોઈને અડે છે, અને ગમતી ચીજ વાપરે ત્યારે મીઠાશ લે, અને આત્મા ક્યાં કોઈને અડે છે. આ બધી વૈરાગની વાતમાં તમને એમ થઈ જાય કે આત્મા ક્યાં કોઈને અડે છે, પાછો પોતાને ગમતું હોય ત્યાં એને મીઠાશ ના. એ વાત નથી, એ તો શુષ્કતા છે, એ તો ચોખ્ખે ચોખ્ખી શુષ્કતા છે. અંતર સ્વભાવ તરફના જ્ઞાન સાથે વૈરાગ્ય ભાવનાઓ પણ હોય છે, પણ હોય છે એટલે અવશ્ય હોય છે એમ કેમ છે, ન હોય એમ બને નહી. એક સિક્કાની બે બાજુ એક સિક્કામાં સાથે જ રહે એમ જેને અંતર્જ્ઞાન છે એને સંયોગો પ્રત્યેનો ઉપેક્ષા ભાવ, ઉદાસીન ભાવ, જ્ઞાતા ભાવ, જ્ઞાતા ભાવનો પ્રયત્ન, જ્ઞાતા ભાવનો હોય તો જ્ઞાતા ભાવનો પ્રયત્ન એને હોવો જ જોઈએ એમ કહે છે. પ્રયત્નમાં એ મળવું પડે, પણ પ્રયત્ન ન કરે તો કેવી રીતે મળવું પડે, એનો રસ કેવી રીતે મળવો પડે. બહુ સરસ બોલ છે, શરૂઆતનો ત્રીજો ચોથો બોલ છે, એકબીજાના પૂરક છે. જેમ જેમ જીવને અરસપણું થાય છે પર વિષય માન ઉદયની અંદર, તેમ તેમ એનું જ્ઞાન નિર્મળ થતું જાય છે. જેમ જેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે તેમ તેમ એને પર પ્રત્યે ઉદાસીનતા વધતી જાય છે. આમ જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાના પૂરક છે. જ્ઞાન છે એ જાગ્રત જાગતી જ્યોત છે, વિવેક કરનારું છે, અને વૈરાગ્ય ભાવ જ્ઞાન ને ક્યાંય ફસાવા દેતું નથી. જ્ઞાન ફસાઈ જાય છે ને, ઠીક લાગે છે, અને જાણતા ને એમ લાગે છે કે આ બરાબર, આ સાતાનું કારણ છે, આ મને સાતાનું કારણ છે કે ફસાણો હતો. વૈરાગ્યને ફસાવા દીધું, જ્ઞાન ને વૈરાગ્ય એકબીજાને પ્રોત્સાહન આપનારા છે. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે ખરેખર વૈરાગ્ય નથી, ભલે ગમે તેટલો ત્યાગ દેખાતો હોય. કેટલાક તો એવા દેખાય, ઉદાસીનતાની મૂર્તિ જોઈ ગયો. આત્માના અસ્થિના જ્ઞાન વિના એ નાસ્તિની કોઈ કિંમત નથી. જ્ઞાન વગરનો વૈરાગ્ય તે વૈરાગ્ય નથી, પણ દબાવેલો રૂંધાયેલો કસાય છે. માર્મિક વાત લીધી છે કે તને દમન કર્યું છે, તે કસાય ઉપર થોડાક કાળ માટે તે દમન કર્યું છે. એ દાબી દીધેલો કસાય જેમ સર્પ ફૂંફાડો મારીને કડવા દોડે એમ ફૂંફાડો મારશે, અંદરથી ઉછળશે, એવો એ કસાય છે. પરંતુ બહુ સરસ વાત કીધી છે, પરંતુ જ્ઞાન નહીં હોવાથી જીવ કસાયને ઓળખી શકતો નથી. એ દબાઈ ગયેલો કસાય છે એનું એને ખ્યાલ નથી પડતો, કેમ કે એનું એને જ્ઞાન નથી. આપણે આ ત્યાગ કર્યો, હવે આ તો આ નક્કી કર્યું કે જીવનભર આપણે આનો ત્યાગ ત્યાગ ન જોઈએ. યાવત યાવત જીવના પચખાણ રૂંધાયેલો કસાય છે, પણ એ સંબંધીનું જ્ઞાન નહીં હોવાથી જીવને એની ઓળખાણ થતી નથી. જ્ઞાન પોતે માર્ગને ઓળખે છે, ઉપાયને ઓળખે છે કે કઈ વિધિએ કાર્ય થાય છે. જ્ઞાન પોતે નિર્દોષ થવાના ઉપાયને ઓળખે છે. સ્વપર પ્રકાશક છે જ્ઞાન, એટલે પોતે પોતાના અંતર્મુખ થવાના રીતને પદ્ધતિને પણ એ જાણે છે. સ્વસન્મુખની સ્વસંવેદનની રીતને પણ એ પીછાણે છે. અને પરથી નિર્લેપ થવાના પોતાના કાર્યને પણ એ બરાબર ઓળખે છે. અને વૈરાગ છે તે જ્ઞાનને ક્યાંય ફસાવા દેતો નથી. યોગ જાય છે જ્ઞાનીનો, પણ જ્ઞાનીનો ઉપયોગ ક્યાંય એકત્વ અનુસંધાન કરતો નથી, એટલે ક્યાંય ફસાતો નથી. પણ બધાથી નિષ્પ્રહ રહે છે અને સ્વની મોજમાં પોતાના વેદનમાં, સુખમય નિરાકુળ વેદનમાં પોતાને ટકાવી રાખે છે. આવું જ્ઞાન સહિતનું જીવન નિયમથી વૈરાગ્યમય જ હોય છે, વૈરાગ્યમય હોય છે. પણ તો ભૂમિના ઉદય વાળાને તો વૈરાગ જોતા નથી કોઈ, એમ કે ઇન્દ્રો છે એને ક્યાં વૈરાગ છે? સૌધર્મ ભરત મહારાજ ચક્રવર્તી હતા, કેવળ જ્ઞાન થયા અને દીક્ષા લીધી પહેલા બરાબર ચક્રવર્તીની બધી રીતિ નીતિ. ભરત ચક્રવર્તીનું ભરતેશ વૈભવમાં તો અંતર જીવન બહુ સારું હોય છે. ભરત ઘરમાં વૈરાગી, બહાર ભલે કોઈને ન લાગે કે આ તો દાગીનાને ઠાઠ માઠ ચડાવીને નીકળ્યા છે, પણ ઘરમાં વૈરાગી હતા. નિષ્પ્રહ જાણે કાંઈ અડતું નથી. છ ખંડનો પથારો નિત્ય નાયક ધ્રુવ ટકતી વસ્તુના આધારે દેખાતો નથી. જેમ સમુદ્ર પાસે બિંદુ દેખાતું નથી, એ છ ખંડનું આખું આયુષ્ય નથી દેખાતું. તો આયુષ્ય નતા હતા, લાખો વર્ષના આયુષ્ય હતા, એ આયુષ્ય દેખાતા નથી. કાંઈ નથી જાણે એવો ધ્રુવનો રુચિ ને ધ્રુવનો પ્રેમ અંદર, એને સમયની એકાંતની સાનુકૂળતા મળે તો ધ્રુવમાં લીન થઈ જાય, અંદર ઉતરી જાય. રણના મેદાનમાં તે છાવણીમાં આવે, સાંજ પડી છે, યુદ્ધ વિરામ છે, મારા કામમાં કોઈ આવવું નહીં. ધ્યાનમાં ઉતરી જાય, લડાઈમાં હોય તો ધ્યાનમાં ઉતરી જાય, પણ આખું દી લડાઈ લડ્યા ને કે એ કાંઈ નહોતો એ મારા આવું. કેવું અંદરની પરણતી કેવું કામ કરે છે કે ઉપયોગને નકામો બનાવે છે. અંદરની પરણતી એવી ધોધમાર ચાલતી હોય છે, પરણતીનો પ્રવાહ છે બહુ મોટો. જેમ કોઈ ધોધ પડતો હોય એમ અંદર આત્માના અનંત ગુણમાંથી ધોધ વર્તે પરણતીનો. એ ઉપયોગને બેકાર કરી નાખે છે. જ્યાં ધ્યાનમાં બેસે કે પ્રદેશે પ્રદેશેથી નિર્વિકલ્પ સ્વસંવેદનને આનંદની મોજમાં ઉછળવા માંડે, નાવા માંડે, ડૂબવા ડૂબકી ઉપર ડૂબકી લગાવે, એવી અંદરની પકડ હોય છે. એ પણ એની તાકાતનો વિષય છે. નથી નીકળ્યા, અખંડને સાધે છે રોજ રોજ, અખંડને નિરંતર અખંડને સાધે છે. કલાક નહી આખો દી હાલે, યુદ્ધ તો યુદ્ધ ના સમય અંદર માં શુદ્ધાત્મા ની પકડ છોડ્યા વિના એનું વર્ણન તમે નહીં વાંચવાય. ક્યાં પૂરસદ છે, લડાઈનો વર્ણન એવું આવે કે ભાથામાંથી તીર કાઢે એટલી ઝડપથી, આજે મશીનગનની ગોળીઓ છૂટે છે ને એટલી ઝડપથી તીર છૂટતા હોય. વિદ્યા એવી સાધી હોય કે એક તીર છૂટે એમાંથી સહસ્ત્ર બાણ થઈ જાય, હજારો બાણ થઈ જાય. અગ્નિને વર્ષા કરે એમાંથી વંટોળિયા લાવે, કાંઈક કરે, અનેક પ્રકારનું હોય, પણ અંદરની પકડ એવી ને એવી સાજી હોય, અંદરની પકડ ન છૂટે. નાયક છું આ હું નથી, નાયક છું આ હું નથી, કરવું પડે છે નહીં, આ હું છું જ નહીં, એમ પરમા નાખે છે. ભેદ જ્ઞાન ચાલે છે કે ધારા ભેદ જ્ઞાન, એવી અંદર હું પણ પકડ એટલે આ હું ને આ હું નહીં, પોલાની પકડ નથી. જે થાય છે શરીરની ક્રિયા થાય, વિકલ્પની ક્રિયા થાય, એ હું જ્ઞાનમય હું છું એની પકડમાં. એને એ પકડને કારણે જ્યાં નવરો પીડ્યો ત્યાં અંદરમાં ડૂબકી મારે છે. અંદરની પકડ ન હોય તો આખો દી ભલે શાસ્ત્ર વાંચ્યા કરતો હોય, આખો દી ભલે તત્વની ચર્ચા કર્યા કરતો હોય, આખો દી ભલે હાંભળ્યા કરતો હોય, પણ અંદરમાં ડૂબકી મારવાનો વારો આવે એ બાર ને બારે ધીમા કરે, એવી વાત છે. એટલું બધું યુદ્ધ લડે છતાં મારું કાંઈ નહીં, અને અહીંયા થોડુંક આઘો પાછું થાય તો આખો આત્મા આઘો પાછો થઈ જાય, એટલું મારા પણ હોય. મમત્વ ક્યાં છે એના ઉપર આખો આધાર છે. અનંતો રસ રેડે છે જ્યાં જીવ મમત્વ કરે છે ત્યાં અનંતો રસ રેડે છે. અનંત ગુણનો રસ એમાં રેડાય છે એટલે અનંતો રસ રેડે છે. જુઓ ને ભરત મહારાજ નો વિષય જેવો છે, જ્યાં દીક્ષા અંગીકાર કરી અને સ્વરૂપ ધ્યાનમાં બેઠા 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 ઉઠ્યા નથી. પંચ મહાવ્રત ને 28 મૂળગુણ પાળવા માટે ઉભા નથી થયા, સમિતિ ગુપ્તિ નું પાલન કરવા માટે વિકલ્પ નથી આવ્યો, છઠ્ઠું ગુણ સ્થાન માં લીધું, સીધી સરસરાટ શ્રેણી માંડી ઉપરની, ચોથે થી સાતમે આવ્યા, સાતમે થી ઉપર જેમ કોઈ ઠેકડા મારીને પગથિયા ટપી જાય એમ ટપી ગયા. એક હારે બે પગથિયા ઘણા ચડે છે અંદરમાં, જોર જોઈએ, આખી જાતને ઉંચકવાનું જોર છે, એમ આત્માને ઉંચકો ઉંચકો એવી શક્તિ કેળવી છે, ઘરમાં રહીને એવી શક્તિ કેળવી છે. કે અંતરમનો શુદ્ધ સ્વભાવ જેને રૂચિમાં આવ્યો, જેને શુદ્ધ આત્મા રૂચ્યો, જેને આત્માના ગુણ રૂચ્યા, એને પર્યાયમાં રાગ ઘટી જાય છે અને એ રાગ ઘટતા એને સહજ વૈરાગની દશા રહે છે, સહેજે વૈરાગી હોય છે, એને ઉપેક્ષાપણું નિરસપણું એ આવી જ જાય છે, આત્માના આત્મરસને કારણે એને આવી જાય છે. જેમ સંયોગના ઘણા રસિયા હોય, શરીરની પડોજણના ઘણા રસિયા હોય, એને આત્માના રસની રસ, એને આત્માની વાતમાં એને રસ આવતો નથી, રસ પડતો નથી.
બરોબર,
કે આ શું કૂચા કરે છે આ ખુદી આત્મા, એકલો આત્મા 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 ફાત્મા આત્મા ફાત્મા કર્યા જ કરે છે, એને એમાં રસ પડતો નથી. એમ જેને આત્મામાં રસ પડ્યો એને આમાં બહારમાં રસ પડતો નથી. આમ કેમ કે પરસ્પર વિરુદ્ધ રુચિ છે, એ પ્રતિ જે સામે વિષય છે, સામેનો વિષય છે એનો નિષેધ નિષેધ કરે છે, એ રુચિ છે બહુ જોરથી નિષેધ કરે છે. રુચિનું એ કામ છે કે પોતાની સામેનો જે વિષય છે એની જોરથી નિષેધ કરવો, એ રુચિનું કાર્ય છે. જેટલી રુચિ આત્માની એટલી જ અનાત્માની અરુચિ, જેટલી અનાત્માની રુચિ એટલી જ આત્માની અરુચિ. એટલે તો એને દ્વેષનું નામ આપ્યું છે આનંદ ગંધીએ, દ્વેષ અરોચક ભાવ. આત્માનો અરુચિક ભાવ છે એ દ્વેષ છે, આત્મા પ્રત્યે તને દ્વેષ છે, તારા જ આત્મા પ્રત્યે તને દ્વેષ છે, એવું બોલી લીધો છે. મારા રુચિ નથી એને
અહીંયા
ખરેખર આત્માની રુચિ જ નથી એમ. હા, એને બહારના વિષય પણ એને રુચે છે, ઈષ્ટ લાગે છે એને, આત્મા ઈષ્ટ નથી. આત્મા ઈષ્ટ લાગે છે એને એમાં નિરસપણું આવ્યા વિના, એટલે આમાં છે શું પણ, આમાં કાંઈ છે નહીં. રુચિ એને બરાબર તપાસવી જોઈએ, રુચિ ક્યાં કામ કરે છે એ તપાસે નહીં તો એનું જ્ઞાન પણ શુષ્ક થઈને નકામું જાય ને એનો વૈરાગ્ય પણ નકામો જાય. અણુપ્રેક્ષાની ચોથી ગાથા છે, 746 છે, કાર્તિકેય અણુપ્રેક્ષાની 49મી ગાથાના પ્રવચનો પરથી છે. બીજા શાસ્ત્રો ભલે ન વંચાણા હોય તો આમાંથી ઘણા શાસ્ત્રો લગભગ વંચાઈ જાય છે આ એક શાસ્ત્ર માંથી. સ્વભાવનું સુખ પૂરું હોય પણ સામગ્રીનું સુખ પૂરું ન હોય, કોઈને પૂરી સામગ્રી હોય એવું બનતું નથી, બધાને અધૂરી રહે છે. શું કહે છે? સામગ્રી બધાને અધૂરી રહે છે, ઈચ્છા એવડી મોટી છે. જેમ લોકાકાશમાં અલોકાકાશમાં આખું વિશ્વ 14 બ્રહ્માંડ 343 ઘન રાજુ છે, એ અણુ રેણુ પરમાણુ વત છે, એટલું મોટું અલોકાકાશ છે કે આખો લોક છે એ પરમાણુવત છે, કેવળ જ્ઞાનમાં આમ ગણાય છે. કેવળ જ્ઞાનમાં તો અલુક આકાશ આખું ગણાય છે, તો એની અંદર આખો લોક જણાય જાય છે.
લોક કેવડો,
લોક કેવડો જણાય છે અલુક આકાશના કેવળ જ્ઞાનમાં, પરમાણુ જેવડો દેખાય છે. ઠીક, આ 16 સ્વર્ગ ને 5 અનુત્તર વિમાન ને નીચે નરક ના 7 પાથડા અને આ મધ્ય લોક ને બધું જેટલું છે, 14 રાજુ ઊંચો છે અને એક રાજુ ઓછામાં ઓછો પોળો છે, વધુમાં વધુ પોળો 7 રાજુ છે, જ્યાં પોળા એ વધારે વધારે છે. કુલ 343 ઘનરાજુ એનું ક્ષેત્રફળ છે, એરિયા છે, જેની અંદર અસંખ્ય યોજનો છે. અસંખ્ય તો દ્વીપ સમુદ્ર છે, ડબલ ડબલ છે. એ તો હજી અહીંયા વચ્ચે છે, મધ્યલોકમાં આંકડો ભાગ છે એક રાજ્યમાં. અસંખ્ય દ્વીપ સમુદ્ર છે, આ લમણ સમુદ્ર છે ને, પછી કાળો દધી ને એમ જે બીજા બીજા આવે છે, છેલ્લો સ્વયંભૂ રમણ સમુદ્ર છે. અસંખ્ય દ્વીપ સમુદ્રમાં ડબલ 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 થતા છે, બંગડીના આકારે, વર્તુળ આકારે. જંબુદ્વીપ પચમાં છે, પછી ફરતો 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 ફરતો. કેવળ જ્ઞાનમાં એક સમય લાગે છે, એક પરમાણુ જીવડો દેખાય છે અલોક આકાશમાં, આખો લોક એક પરમાણુ જીવડો. એમ જીવની ઈચ્છામાં ત્રણેય લોકના સંયોગો છે, એ પરમાણુ વચ્ચે, એટલે કોઈને પૂરી સામગ્રી મળતી નથી. એમ
અહીંયા
જગતના વિશ્વ યુદ્ધો અને તકરારોની પાછળનો આ ઇતિહાસ છે, કે કેમ જગતમાં ઝઘડા ને તકરાર ને યુદ્ધ થાય છે, કે ચીજ તેની તે છે ને એક સાથે ઘણાને જોઈએ છે, એનું આ કારણ છે. બસ મૂકી દેવી વાત ને, જગ કો દે દી જગ કી નિધિ, જગતની નિધિ જગતને આપી દીધી, ચાલી નીકળ્યા એ. વાત કરવી જેટલી સહેલી છે એટલું કાર્ય કરવું સહેલું નથી. પણ એટલી વાત ન કરવી, મારે ભાવનાને ઘોળવી, વાત કરવા ખાતર વાત કરવી નહીં, પણ ભાવનાને વધારવા માટે વાત કરવી અથવા સાંભળવી. ભાવનાનો વિષય તો બહુ મોટો છે, જબરદસ્ત છે. ઘણા કહે છે, તમે બધા લોકો રોજ ઉઠીને એકની એક વાતો કર્યા કરો છો, એ વાતો એવડા થતા હશે એને, કે વાતોથી પેટ ભરાણા કોઈને જગ્યા છે સાંભળ્યા છે. ભાઈ, એની અંદર ભાવનાનો વિષય છે. આ વાતની સાથે એની જો ભાવના ઘૂંટાતી હોય તો ભાવનામાં તો પહેલામાં પહેલું આવવા જેવું છે. ભાવનામાં આવ્યા વિના તારું એક કાર્ય સિદ્ધ થાય એવું બનવાનું નથી. માટે આ વાત કોરી વાત નહીં રાખતા, એ ભાવનાનો પ્રોસેસ બનાવવો જોઈએ, એ નિમિત્તે એને ભાવના વધવી જોઈએ. જો જીવ ભાવના વિહીન થઈને આ વિષયને સાંભળે કે વાત કરે તો એને દુર્ગુણનું કારણ થાય, નુકસાનનું કારણ થાય. શું કહે છે કે સ્વભાવનું સુખ પૂર્ણ હોય, સ્વભાવ પરિપૂર્ણ સુખથી ભરેલો છે, તેથી તેમાંથી પરિપૂર્ણ સુખ ઉત્પન્ન થાય છે, અને એ પરિપૂર્ણ સુખ ઉત્પન્ન થનાર આત્મા કદી પછી બીજા સુખની વાંછા કરતો નથી. જો કે સમ્યક દ્રષ્ટિને 8 ગુણમાં આ એક ગુણ પ્રગટે છે, કે જેથી નિકાંક્ષ, જેને આકાંક્ષા નથી, નિકાંક્ષિત નામનો ગુણ પ્રગટે છે, એ સ્વરૂપ સુખને કારણે પ્રગટે છે. જેને પૂરું સ્વરૂપ સુખ પ્રગટ્યું છે એને તો કોઈ ઈચ્છા કે વાંછા રહેતી નથી. એટલે જૈન પરમેશ્વર છે એ પરિપૂર્ણ સુખરૂપ હોવાથી, પરિપૂર્ણ સુખી થયા હોવાથી એને કોઈ કાર્ય કરવાની વાંછા નથી. જૈન પરમેશ્વર અને બીજાના કલ્પિત પરમેશ્વરમાં કોઈ મોટો આંતરો હોય તો આ છે કે કલ્પિત પરમેશ્વરો ઈચ્છાવાળા કલ્પવામાં આવ્યા છે. એ આમ કરે ને તેમ કરે, જેમ જગતના જીવો તોફાન કરે છે એમ એ પણ કાંઈક ને કાંઈક તોફાન કરે એવું કલ્પવામાં આવે છે. છેવટે કાંઈ નહીં તો દુનિયાનો પ્રલય કરી નાખે, આમ કરી નાખે તેમ કરી નાખે. એ છે કે એ તો ઈચ્છા એના સુખની અપૂર્ણતાને પ્રસિદ્ધ કરે છે. કોઈ પણ ઈચ્છા એને સુખ પૂરું નથી એમ પ્રસિદ્ધ કરે છે. દેવલોકના દેવોને પણ સુખ નથી, આ પ્રવચન સારમાં ન્યાય લીધો છે. કેમ કે તેઓ બીજું સુખ મેળવવા માટે પ્રયત્નવાન જોવામાં આવે છે. જેને કોઈને કોઈ પ્રવૃત્તિ કરીને સુખ મેળવવું છે તેને અંદરમાંથી સુખ આવે છે એ વાત એને અનુભવ ગોચર થઈ નથી, એ સ્પષ્ટ છે. શું કહ્યું કે સ્વભાવ સુખ પૂર્ણ હોય છે પણ સામગ્રીનું સુખ પૂર્ણ કદી હોતું નથી. કેમ કે ઈચ્છા જેટલી મોટી છે કે એમાં કોઈને પૂરેપૂરી સામગ્રી મળી ગઈ અને પૂરો સુખી થયો એવો ત્રણેય કાળમાં કોઈ જીવ જોવામાં આવતો નથી. બધાને આ પછી આ જોઈને પછી આ જોઈએ એ વાત ઊભી છે સામગ્રીમાં, અને તેથી તે અધૂરા જ રહે છે. પણ જે સામગ્રીમાં સુખની કલ્પના કરે છે, સામગ્રીમાં સુખ તો છે જ નહીં પણ જે સામગ્રીમાં સુખની કલ્પના કરે છે એવી સામગ્રી પણ કોઈને પૂરી હોતી નથી. આભાસ માત્ર છે સુખનો, પણ છતાં એ આભાસનો વિષય કોઈને પૂરો પડતો નથી. એમ કેમ
આવતીકાલનું પ્રવચન, આવતીકાલનું પ્રવચન.